તારીખ 3/8/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 410 અને 411 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 323
એની સામે સાચા ભાવ ગણીએ શું કર્યું, સાચા ભાવ ગણીને તો શુદ્ધાત્મ દ્રવ્યાશ્રિત નિયોગ્ય ઉગ્ર શુદ્ધ પરિણતિ ચાલુ હોય છે. ચૈતન્યની જાગૃત ધારા મુખ્ય પરિણતિ ચાલુ હોય છે અને મુનિરાજ એમાં બિરાજમાન છે. મહાવ્રત આશ્રિત શુભરાગના પરિણામમાં મુનિરાજ વિતરાગ પરિણતિ જે છે એમાં મને રાજી દીધેલા છે. કરતા પણ પર પદાર્થના કાર્યો, શરીરના કાર્યો, રાગ રૂપી કાર્ય, એક સમયની પર્યાયનું કાર્ય, એ સંબંધનું કરતા પણ સમ્યક દર્શન થતાં છૂટી ગયું હોય છે. એ તો ચોથા સ્થાને ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી કે એમને કરતા બુદ્ધિ છે કે નહીં. ભલે આચરણના અધિકારમાં એમ કથન આવે કે મુનિ ઇરિયા સમિતિમાં ચાર હાથ નીચે જોઈને ચાલે છે, સાવધાનીથી એક એક પગલું ભરભરે છે, ક્યાંય પણ ચંચળતાથી નગર ગ્રામમાં પ્રવેશ કરતા ક્યાંય પણ આડું અવળું જોયા વિના નીચે ચાર હાથ જમીન જોઈને નીચું જોઈને ચાલ્યા જાય છે. તો નીચે કોઈ જીવ જીમાં થાય નહીં, બીજી કોઈ ચંચળતાનો પ્રસંગ રહે. તો મુનિ દશામાં શરીરના કાર્યો, પગ મૂકવાનું, ચાલવાનું, આંખ ખોલવાનું, આંખ નીચે રાખવાનું, નીચે કરવાનું, એ બધા કાર્ય તો બરાબર સાવધાનીથી મુનિરાજ કરે છે. તેથી એમને કરતા પણ આવી જતું હશે તો, આવતું હશે તો એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થતો નથી, એ અહીંયા વિચારવાનો પ્રશ્ન. ચોથા ગુણ સ્થાને કરતા બુદ્ધિ સદંતર કલા ધારા સમય દર્શન ના કારણે ચાલુ થઈ છે, એવી જે ઉગ્ર જ્ઞાતૃત્વ ધારા છે એ અતૂટ પડે, એમાં અંતર પડ્યા વિના મુનિરાજને ચાલુ ને ચાલુ વર્તા કરે છે. પરમ સમાધિ પરિણમી હોય છે, સમાધિની પરમ સમાધિની દશા એમને પરિણમી ગઈ હોય છે. પોતાના સ્વરૂપમાં સારી રીતે સમાધિ પરિણતિ છે, પણ એકદમ ઉગ્ર અને જામેલી પરિણતિ છે, જેનું બળવાન પણ એવું છે કે ઉપયોગ અત્યંત મર્યાદામાં વર્તે છે. ઉત્સર્ગ પરિસરમાં હોય તો પણ ઉત્સર્ગ પરિસરને દૂર કરવાનો વિકલ્પ મર્યાદા બહારનો છે એવો વિકલ્પ એમને થતો નથી. એની પરિણતિ જામેલી છે, એનું કારણ એ છે કે એમની પરિણતિ જામેલી છે. અને એ પરિણતિના કારણે અથવા એવી પરિણતિ હોવાને લીધે એવું શીઘ્ર શીઘ્ર નિગાત્મામાં લીન થઈ આનંદને વેચતા હોય છે. ક્ષણે ક્ષણે પોતાના પરમાત્મ સ્વરૂપમાં અંતર્લીન થાય છે, પરમાત્માને અભેદ સ્વરૂપે પોતા સ્વરૂપે શુદ્ધોપયોગ દ્વારા અનુભવ કરે છે. છૂટા પડી જાય છે, તદ્દન વેદનમાં છૂટા પડી જાય છે, ક્ષણે ને ક્ષણે છૂટા પડી જાય છે. એવી પરિણતિ થઈ ગઈ છે કે ઉપયોગ બહાર જાય છે તો પણ એ ઉપયોગ ટકી શકતો નથી, ક્યાંય પણ બહારમાં ઉપયોગ ટકી શકતો નથી. સામે ભગવાન હોય તો ન ટકે, બીજું તો આકર્ષણ આ જગતમાં કયું બોલું છે, શાસ્ત્રનો સવાલ નથી, બીજા કોઈ સંઘ પ્રસંગનો સવાલ નથી, કર્મોદયનો સવાલ નથી, બીજા અનુકૂળ પ્રતિકૂળ. પણ સામે સાક્ષાત બિરાજમાન તીર્થંકર દેવાદિદેવ હોય તો પણ ઉપયોગ ટકતો નથી કોઈના ઉપર. એ કોઈ અદ્ભુત દશામાં મુનિરાજ પરિણતિને લીધે આવી જાય છે, સહજપણે વિકલ્પ કરવો પડતો નથી, એમ જ ઉપયોગ સહેજે સહેજે અંતર્લીન થઈ જાય છે અને બહારના કોઈ જીવમાં ઉપયોગ રહેતો નથી. તેઓ શીઘ્ર શીઘ્ર નિજાત્મામાં લીન થઈ આનંદને વેચતા હોય છે. જ્ઞાનમાં તેમને પ્રચુર સ્વસંવેદન હોય છે, આનંદમાં એકદમ આનંદની ભરતી છે અને જ્ઞાનમાં તીવ્ર સ્વસંવેદન તો નીચેના ગુણ સ્થાને પણ અનુભવ ગોચર થયું છે, પણ અહીંયા મુનિ દશામાં પ્રચુર સ્વસંવેદન છે, ઘણું સ્વસંવેદન આવે છે નીચેના ગુણ સ્થાનની અપેક્ષાએ. અસાધારણ સ્વસંવેદન એમને વર્તતું હોય છે. આમ તો આનંદ ગુણો પરિણમે છે, પરિણતિમાં પણ આનંદ ગુણોનું પરિણમન છે અને શુદ્ધોપયોગના કાળમાં પણ આનંદ ગુણનું પરિણમન છે. શુદ્ધપણે ગુણ તો સદાય પરિણમશીલ છે સર્વગુણો, પણ શુદ્ધપણે જ્યારથી સમય દર્શન થાય છે ત્યારથી સર્વગુણોનો અંશ શુદ્ધપણે પરિણમે છે. પણ જ્ઞાન અને આનંદની વિશેષતા છે, અથવા એ ઉપયોગમાં ગ્રહણ થાય છે, સમજાય છે, ખ્યાલમાં આવે છે કે આનંદ વિધો ઉનાળાનો વૈશાખ મહિનાનો 118 ડિગ્રીનો તડકો હોય, 118 ડિગ્રી એટલે સેન્ટીગ્રેડ થાય 50 ડિગ્રી આસપાસ, 47 ડિગ્રી પ્રાય માન પોકારી જાય છે, 52 ડિગ્રી 118 ડિગ્રીનો તડકો હોય, ચામડી બળે એવો તડકો હોય, શરીર ઉપર તડકા પડે તો ચામડી બળે એવો તડકો હોય. મુનિને કોઈ વસ્ત્રનું તો રક્ષણ નથી શરીરને, જંગલમાં હોય છે કાંઈ મકાનમાં કોઈ સાધન રાખીને ગરમીથી બચે એ પ્રકારના એમના પરિણામ હતા. ત્યારે આનંદ નો ઉભરો અંદરથી આવે છે. 118 ડિગ્રીના તડકામાં જેમ સમુદ્રમાં ભરતી આવે ભર બપોરે, એના સમયે ભરતી આવે છે, 4 કલાક 6 કલાકે જે ભરતી આવતી હોય છે એના સમયે આવીને ઉભી જ રહી ભરતી, ભલે ને 118 ડિગ્રીનો તડકો હોય, મધ્યબિંદુથી સમુદ્ર ઉછળે છે એના મોજાને કોઈ બહારનો તડકો રોકી શકતો નથી. આત્માના મૂળ સ્વરૂપમાંથી, મધ્યબિંદુ એટલે આત્માના મૂળ સ્વભાવમાં જે બેહદ આનંદ ભરેલો છે, અનંત આનંદ ભરેલો છે, એમાંથી આનંદ પ્રચુર આનંદ આવે છે, અંદર માંથી ઉછળે છે, બહારથી કઈ આનંદ આવતો નથી, શરીરમાંથી નહીં, પંચ મહાવ્રતમાંથી નહીં, અને બીજા તો જગતના પદાર્થોની પ્રવૃત્તિ વિશેની તો એમને છે નહીં, અંદરથી આનંદ ઉછળે છે. બહુ સરસ વિષય લીધો છેલ્લે છેલ્લે પરિણામો પણ ડાયરી લખી છે, છેલ્લી ડાયરી બહુ સરસ છે, ત્રણ ડાયરી છે. પોતાના વિશે જ લખ્યું છે, એના ઉપરથી નક્કી થાય છે કે પોતે કઈ સ્થિતિમાં વર્તે છે. પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ શું તેમાં સંશય છો? પ્રત્યક્ષ જ અનુભવ સ્વરૂપ હું મને અનુભવથી એ જણાવું છું, અનુભવમાં આવી રહ્યો છું, તો એમાં સંશય છો? કોઈ અપમાન કરીને, વિચાર કરીને, કોઈ ઊંડે ઊંડે સ્વરૂપ છે એવી કોઈ વાત નથી. પ્રગટ પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ છું એમાં વળી સંશય છો? કે આત્મા કેવો છે, કેમ પ્રાપ્ત થાય એમાં સંશય છો? તે અનુભવમાં જે વિશેષ વિશેષ એટલે પર્યાય વિશે, તે અનુભવમાં જે વિશેષ વિશે નિનાધિક પણ થાય છે એમાં તે પરિણતિમાં નથી નિનાધિક પણ ઉપયોગમાં સતો ઉપયોગ થાય, વળી અશુદ્ધ ઉપયોગ થાય, વળી શુદ્ધો ઉપયોગ થાય, વળી અશુદ્ધ ઉપયોગ થાય, એને વિશેષ કીધું થાય. પરિણતિ તો એ ધારે અતૂટ વર્તે છે. તે અનુભવમાં જે વિશેષ વિશે ન્યૂનાધીન પણ થાય છે તે જો મટે એટલે એક ધારો ઉપયોગ થઈ જાય તો કેવળ અખંડાકાર સ્વાનુભવ સ્થિતિ વર્તે, પ્રત્યક્ષ ખ્યાલમાં આવે છે કે આ જે વિશેષ વિશે ન્યૂનાધીન પણ વર્તે છે, ઘડીક ન્યૂન ઘડીક અધિક, ઘડીક ન્યૂન ન્યૂન એટલે થોડું, ઓછું વધારે ઓછું વધારે, એના બદલે જો કેવળ અખંડાકાર સ્વાનુભવ સ્થિતિ વર્તે તો એની ભાવના ભાવે છે. અપ્રમત ઉપયોગે તેમ થઈ શકે, અપ્રમત ઉપયોગ હોય તો એમ થઈ શકે. તે અપ્રમત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતિક છે. તે અપ્રમત ઉપયોગ કેવી રીતે થાય, કયા કારણથી થાય એ બરાબર જ્ઞાનમાં અમને સુપ્રસિદ્ધ છે, સારી રીતે જાણીએ છીએ કે આમ અપ્રમત ઉપયોગ થાય છે, તેમ વર્તે જવાય છે, ખ્યાલમાં છે એમ નહીં, તેમ વર્તવામાં આવે છે, તેમ વર્તે જવાય છે એટલે કાર્ય કરે જવાય છે. તે પ્રત્યક્ષ સુપ્રતિત છે કે વર્તમાન અમારી અવસ્થાથી અમને સુપ્રતિત છે, પ્રત્યક્ષ એની સુપ્રતિતિ છે, કોઈ અનુમાનથી પ્રતિતિ કરેલી અવિચ્છિન્ન તેવી ધારા વર્તે. છેલ્લું વચન નાખ્યું છે અમારી વાત છે ના, અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદભુત અનંત જ્ઞાન સ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમ અવસ્થિત વર્તે. જો એ અવિચ્છિન્ન ધારા વર્તે તો અંદરથી પૂરેપૂરું પરિણમન બહાર આવી ચમત્કાર થાય. એક જો અંતર્મૂળ અવિચ્છિન્ન ઉપયોગ ધારામાં રહી જાય તો અંદરથી ભડાકો થાય કેવળ જ્ઞાનમાં. શું કહે ને, બેસ કરીને
જીવન અધિક
તે અનુભવમાં જે વિશેષ વિષય, વિશેષ વિષય એટલે ઉપયોગની અવસ્થા વિશે ન્યૂન અધિકપણું થાય છે, ન્યૂન એટલે ઘટે છે, અધિક એટલે વધે છે, ઘટવા વધવાપણું થાય છે, તે જો મટે, એ પ્રકારની સ્થિતિ મટે તો કેવળ અખંડ અનુભવ સ્વાનુભવ સ્થિતિ વર્તે, તો અનુભવમાં જ લઈ જવાય. ઉપયોગમાં નહીં, ઉપયોગમાં નહીં. ને એમાં શું છે, ગુણસ્થાન છે, એ માળ જેવું છે. માણસ પહેલો માળ ચડે છે, ચણે છે, ત્યારે એક પછી એક પછી ઈંટ મૂકે તો કે ક્યાં સુધી પહોંચ્યા, કે 3 ફૂટ દિવાલ થઈ છે, પછી કે તો અત્યારે 5 ફૂટ થઈ છે, પછી કે અત્યારે 7 ફૂટ થઈ છે.
બરોબર,
માળ પૂરો થયો, સ્લેબ ભરી દીધો, પાછો બીજો માળ શરૂ થયો, તો કે કેટલી દિવાલ થઈ છે, તો કે 1 ફૂટની થઈ છે, તો કે 9 ફૂટ તો થઈ ગઈ હતી, વળી 1 ફૂટ કેમ થઈ, તો કે પણ આ બીજા માળ નહીં છે. એવી રીતે એમ ઉપર 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 આવતા જ જાય છે, પણ ઉપયોગની અંદર પાછો સ્થળ ઉપર થાય છે, તો એ તો પરિણતિ તો વધતી જ જાય છે. જેમ જેમ ઉપયોગ શુદ્ધ થતો જાય છે એમ પરિણતિમાં તો વધતા જ જાય છે, સાધક દશામાં પરિણતિ વધતી જ જાય છે. પણ જો મુનિદશા આવે એટલી સાધક અવસ્થા વધી હોય, અને જો મુનિદશા આવે અને એ મુનિદશાની અંદર આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી અખંડાકાર સ્વાનુભવ સ્થિતિ ન વર્તે, તો આયુષ પૂરું થાય તો એમને ચોથા ગુણ સ્થાને ફરજિયાત આવવું પડે, એમાં મરજીને કામ આવે, ફરજિયાત જ આવવું. મુનિ દશામાં એવો ચારિત્રને અનુસરીને ઉદ્દેશ ચાલે છે, એ શાસ્ત્રો તો ઓછા છે અત્યારે. એ મુનિ હવે કેવળ જ્ઞાન લેવા જ નીકળ્યો છો અને રાત દિવસે એની પાછળ પડેલો છો, તો હવે કેવળ જ્ઞાન લીધા વિના રેશને છોડીશ
નહીં.
જો પ્રમત ઉપયોગમાં વિશેષ રહ્યો અને અપ્રમત ઉપયોગમાં વિશેષ ન રહ્યો અને આયુષ પૂરું થયું, આયુષનો ભરોસો નથી, તો પછી ચોથા ગુણ સ્થાને બહુ લાંબુ આયુષ અઘાતીનો મોટો શુભ બંધ પડશે, મોટા જંકશનમાં ગાડી ઉભી રહેશે, તથા ગુણસ્થાને ઉપદેશની અંદર તો એવી જ વાત આવે ને, જેવો ઉપદેશ દેનાર પ્રયત્ન કરી રહ્યા હોય એવી જ વાત કરે, એ કઈ આડીવડી વાત ન કરે, અંતરંગમાં પોતાનો જે પ્રયત્ન વર્તતો હોય એવી જ વાત કરે. બરાબર, આગળ લખી શકાય, શા માટે એમ કે તું કાળનો ભરોસો કરે છો, કાળનો ભરોસો તો ફરવા કરે છે, બહુ છેલ્લે છેલ્લે ભાવનાના ઘણા બોર્ડ લીધા છે. તે અનુભવમાં જે વિશેષ વિષય, વિશેષને વિશે વિના ઝડપણ થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવ સ્થિતિ વર્તે, વિના ઝડપણ એટલે ઉપયોગ બહાર પછી ન જાય અને એમને અંદર સ્થિર થઈ જાય, તો પછી કેવળ અખંડાકાર અનુભવ સ્થિતિ વર્તે. એ અપ્રમત ઉપયોગે એમ થઈ શકે એમ છે, તે ઉપયોગ થવાના કારણો અમને સુપ્રતીત છે, તે પ્રત્યે અમારો પ્રયત્ન ચાલુ છે અને તે પણ અમને પ્રયત્ન વર્તે છે, એની પણ અમને સુપ્રતીત છે, એમ એમ કહેવું છે. ઉપયોગ બહાર આવી જાય છે,
બહાર આવી જાય છે,
છે 18 નંબરના આંખમાં, 26 નંબરમાં આંખમાં આવે છે કે સ્વ પર ઉપકારનું મહત કાર્ય કરે, હવે કરી લે, ત્વરાથી કરી લે, અપ્રમત થા, અપ્રમત થા. શું કાળનો ક્ષણવારનો પણ ભરોસો આર્ય પુરુષોએ કર્યો છે? ઉત્તમ આર્ય એટલે ઉત્તમ પુરુષો, પ્રયત્નવાન પુરુષાર્થવંત પુરુષોએ શું ક્ષણવાર પણ કાળનો ભરોસો કર્યો છે? ખરો શું કાળનો ક્ષણવારનો પણ ભરોસો એમણે કર્યો છે? મહાપુરુષોના નિમિત્તે પોતાની ભાવના ભાવે છે. એટલે કે હે પ્રમાદ, હવે તું જા, હે પ્રમાદ તું જા, હે જ્ઞાન તું દુર્ગમને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક, હે ચારિત્ર પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. બધી ભાવના ભાવી છેલ્લે છેલ્લે હે યોગ તમે સ્થિર થઈ જાઓ, સ્થિર થઈ જાઓ. હે ધ્યાન તું નિસ્વભાવાકાર થા, નિસ્વભાવાકાર થા. હે વ્યગ્રતા તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્યમ અલ્પ કષાય, તીવ્ર તો છે જ નહીં, હે અલ્પ કે મધ્યમ અલ્પ કષાય, હવે તમે ઉપશમ થાવ, ક્ષીણ થાવ. અમને અમારે કાંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વજ્ઞ પદ, યથાર્થ સુપ્રતિપણે તું હૃદયાવેશ કર, હૃદયમાં આવેશ કર. હે અસંગ નિર્ગ્રમ નિર્ગ્રંથ પદ, તું સ્વાભાવિક વ્યવહાર રૂપ થા, એટલે પ્રગટ થઈ જાય. હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વિતરાગ ધર્મ, તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હે આત્મા તું નિસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા અને અભિમુખ થા. આટલા બોલ દીધા છે. હે વચન સમિતિ, હે કાય ચપળતા, હે એકાંતવાસ અસંતા, તમે પણ બધા પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. તમારા ઉપર બધા મહેરબાની કરો. ખળભળી રહેલી એવી જે અભ્યંતર કારમણ વર્ગણા, હવે ખળભળાટ ચાલ્યો છે, કેમ કે એક ભાવથી વધારે નથી. કાં તો અભ્યંતર જ વેદી લેવી, અને કાં તો તેને સ્વચ્છ પૂટ દઈને ઉપશમ કરી દેવી. ભલે ઉદય આવે, ભલે બળવાન માં બળવાન, પણ ઉદય આવે. હવે અમારી તૈયારી બરાબર છે, અને નહીતર પછી એકદમ દુરુપયોગમાં વર્તીને એને ખલાસ.
સુવિધા છે નાશ કરવાની, દુરુપયોગ આપે.
આત્માની શક્તિ એનાથી અનંત છે. સિંહ ઊંટો હોય તો એના ઉપર માખીઓ ને મચ્છર બેહે, પણ જાગે અને હળે ત્યાં ઉડી ઉડીને બધા. આત્મામાં શક્તિ તો અનંત, કર્મ અનંત હોય સંખ્યા એ, તો પણ આ એકલો એને માટે બસ. પ્રચુર સ્વસંવેદનમાં હોય છે, 410 શીઘ્ર શીઘ્ર નિજાત્મામાં લીન થઈ આનંદને વેદતા હોય છે, તેમને પ્રચુર સ્વસંવેદન હોય છે. તે દશા અદભુત છે અને જગતથી ન્યારી છે. આવી મુનિ દશા છે, એવી કોઈ મુનિ દશા છે અદભુત કે જગતને એનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. આશ્ચર્ય લાગે કે આ 12 મહિના જંગલમાં કોઈ પણ જાતની કોઈની વ્યવસ્થાનો સ્વીકાર કર્યા વિના, આર્મીની કોઈ વ્યવસ્થાનો સ્વીકાર ન કરે, મારા માટે કોઈને વિકલ્પ કરવો પડે, મારો કાર્યનો બોજો બીજાને આવે, પોતે જ વિકલ્પનો બોજો નથી રાખવા માંગતા, તો બીજાને બોજો થાય એ વાત પણ પોતે સંમત કરતા હતા. એવી કોઈ અદભુત દશા છે જગત થી તદ્દન ન્યારી છે, જગત માં તો ખેંચા ખેંચી છે, આ તો જગત થી ન્યારી દશા છે. આખા જગત ને રસ્તો કરી દીધો કે ભાઈ તમારે જેમ કરવું એમ કરો, અમે તો આ ચાલ્યા અમારા રસ્તે. હવે અમારે કઈ કોઈની સાથે સંબંધ છે? જગત થી ન્યારી છે, પૂર્ણ વિતરાગતા નહીં હોવાથી, પૂર્ણ વિતરાગતા નહીં હોવાની લીધે તેમને શાસ્ત્ર રચના વગેરેના શુભ ભાવો આવે છે ખરા, પરિપૂર્ણ વિતરાગ દશા સર્વજ્ઞ દશા નહીં ઉત્પન્ન થઈ હોવાની લીધે વચ્ચે વિકલ્પ આવે છે. તો વ્રતના મહાવ્રત પાળવાના કોઈ વિશેષ બાહ્ય તપશ્ચર્યાના પણ વિકલ્પ આવે છે, વિશેષ અંતર પરિણતિમાં ઉપયોગમાં વધારે લીન રહેવા માટે આહાર છોડી દઈએ, દિવસો સુધી આહાર છોડી દઈએ, એવો વિકલ્પ આવે. કોઈ વખત વગર વિકલ્પે પણ આહારનો સમય ચાલ્યો જાય, નામ ધ્યાનમાં લીન હોય અને વ્યક્તિ આહારની ન ઉઠે તો કઈ સમય થયો છે માટે હવે નગરમાં જઈને આહાર કરી આવીએ, પછી પછી આહારનો સમય રહેતો નથી. કેમ કે લોકો તો મધ્યાહને આહાર કરતા હોય, એ વખતે એને અનુદેશિક લેવાનું હોય છે, પછી તો કોઈના ઘરે આહારનો પ્રશ્ન રહેતો નથી, સાંજે આહાર લેતા નથી. મધ્યાહન સમયે એક વાર આહાર લઈએ, એ જો સમય જ્ઞાન ધ્યાનમાં ગયો વૃત્તિ નહીં ઉઠે તો પછી વાત ખલાસ છે. પછી વિકલ્પ આવે તો વિશેષ તપશ્ચર્યાનો એમને વિકલ્પ આવે છે, શાસ્ત્ર રચનાનો પણ વિકલ્પ આવે. જગતના જીવોને દુઃખી જોઈને સુખના માર્ગે ચડાવવા માટે એને વિકલ્પ કોઈ વાર નિષ્કારણ કારણે વર્તી છે, બહુ જ હૃદય કરુણાથી ગુંજાયેલું છે. એકેન્દ્રથી માનીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ પણ જીવને દુઃખ થાય એ ચાહતા નથી, ઈચ્છતા નથી. આ હોસ્પિટલમાં માણસને વેદનામાં પીડામાં રાડું પાડતો જોવે ત્યારે એને એમ થાય કરી દે કેવા કર્મ બાંધા છે, કેવી વેદના ભોગવે છે. અહીંયા કહે છે કે તમામ પ્રકારના દુઃખથી કોઈ મૂંઝાય છે, કોઈ પીડાય છે, અનેક રીતે દુઃખ છે, એ બધાથી છોડાવવાનો એક માર્ગ છે પરમ પ્રસિદ્ધ વિતરાગ માર્ગ. એ પોતે એ માર્ગ ઉપર ચાલે છે, બીજાને આંગળી ચીંધતા જાય છે, જગતના જીવોને આંગળી ચીંધે છે. એ ભવ્યો આવું હોય તો આવો આ રસ્તે સુખનો માર્ગ છે. આ ઈલાજ એવો છે કે અમારે કાંઈ લેવાનું નથી ને તમારે કાંઈ દેવાનું નથી, તેમ અમારે કાંઈ દેવાનું નથી ને તમારે કાંઈ લેવાનું નથી. નિર્દોષ માર્ગ છે, તમે તમારા અંતરમાં નિમગ્ન થાઓ, અંતર્મુખ થવાનો આ ઉપાય છે, તમારું હિત સાધી લ્યો. અમે સાધતા સાધતા આટલું કહેતા જઈએ છીએ, રાગ રહી ગયો, વિકલ્પ રહી ગયો તો આટલું કહેતા જઈએ છીએ, બાકી તો સિદ્ધ પદમાં એ વાત રહેતી નથી. દિગંબર હશે કે કેમ એની સવાલ બોલે છે, ધ્યાનતરાય જે ગાયું છે, ઊંડાઓ સર્પિણી જોરા જૈન શાસ્ત્રોની વિરાધના કરશે, જૈન પ્રતિમાઓની વિરાધના કરશે.
જયારે પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય છે ત્યારે આ મારું મૂળ સ્વરૂપે મારું પ્રયોજન આશ્રય કરવાનું જે સ્વતત્વ છે એના લક્ષે જ બધી પછી ક્રિયા થાય છે.
કરવાની છે, જેની પ્રશંસા કરવાની છે, જેના ગુણાનુવાદ કરવાના છે, એના પ્રત્યે તને આવો તીવ્ર કષાય થાય છે, તે સ્થાનો વિશે તને તીવ્ર કષાય થાય છે. હોનહાર એવું હોય, નબળું હોનહાર હોય ત્યારે એવા પરિણામ થઈ જાય. અને આ જીવ ન સમજે તો ક્યારે ગડથોલીઓ ખાઈને એ બાજુ જશે કે હું મુશ્કેલ છે, ગોથું ખાઈ જાય. પોતાને કઈ વિવેક તો હજી જાગ્યો નથી, પારમાર્થિક વિવેક જાગ્યો નથી ત્યાં સુધી. ક્યારે પણ પર્યાય આશ્રિત પરિણામ આશ્રિત પરિણામ વર્તે છે એ પરિણામનો ભરોસો કરવા જેવો નથી. ત્રિકાળીનો આશ્રય એના ભરોસે ચડી જા, ક્ષણિકના આશ્રય એના ભરોસે ક્યાં ગોથું ખાઈને ક્યારે ક્યાં જઈશ કેવું મુશ્કેલ છે. અનંતવાર આ જીવે એ બધું કર્યું છે, અનંતવાર આ જીવે એને એને જોવા કરતા આવું ન થઈ જાય ધ્યાન રાખવા જેવું છે. ભૂત તો પોતાને લેવાનું છે, એ પણ જીવ છે. આજે એમ માને છે કે એમ કરવાથી સારું છે, એમ માને છે કે એમ કરવું બરાબર છે, એમ માની કરે છે ને, બરાબર માનીને કરે છે કે નહીં બરાબર માનીને કરે છે. બીજા જીવો કરતા એને વધારે એ વાત
સાચી
છે. વાત છે તો જેમ જેમ ઉપર જાવ તેમ તેમ જવાબદારી વિશે ઉમટો પરિભ્રમણમાં લીધું. કોઈ મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે સત્પુરુષની ભક્તિ, અને આજ્ઞાશ્રિત પણ અથવા પરમ પુરુષ સદગુરુષ્ણ ગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણનું શિરસાબંધી દીઠું છે અને તેમ જ વર્ત્યા છે. નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો જે મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય, ઉલટું પરિભ્રમણ વધી જાય, એનો ભાવ વધી જાય, એવું એવી પરિસ્થિતિ ઊભી થાય જે ભાવ ભાવ ભ્રમણ નાશ કરવાનો હેતુ થવો જોઈએ, વૃદ્ધિનો હેતુ થઈ જાય, અનંત સંસાર વધે એમ કહેવામાં આવે છે. બીજે પણ આવે છે આ સિવાય પણ આવે છે. પણ એવું ચિત્તું એમાંથી નીકળે છે, આ સાર એ નીકળે છે કે એ પણ કહેવાતા જૈનો છે, અજૈન કરે તો એમ સમજે કે ભાઈ તો અજૈનમાં જ આવ્યા છે, સંસ્કાર જ વિરુદ્ધ લઈને આવ્યા છે, પણ આ સંસ્કાર આ લઈને આવ્યા છે ત્યારે તો જન્મ જૈન કુળમાં આવ્યા, બરાબર છે, છતાં આમ કરે છે તો ચેતવા જેવું આપણે છે. જો માર્ગની અંદર પ્રવેશ ન થયો અને સમ્યક દ્રષ્ટિ દ્રષ્ટિકોણ હાથમાં દ્રષ્ટિ હાથમાં ન આવી તો ક્યારેક ગોઠું જીવ ખાઈ જાય કઈ કહેવું મુશ્કેલ છે, એ પરિસ્થિતિ ઊભી થાય છે. શાસ્ત્ર રચનાના પણ મુનિરાજને ભાવ આવે છે, એમાં કેવળ પરાનુકંપા છે, અન્યની અનુકંપા છે વગેરે શુભ ભાવો આવે છે ખરા, પણ તે હે બુદ્ધિ હે આવે છે. આગળ શું કહ્યું કે તે અત્યાર સુધી મુનિ દીક્ષા અંગીકાર કરીને ઉપાદે બુદ્ધિ એ પરિણામ કર્યા છે, જ્યારે મુનિ દીક્ષામાં તે હે બુદ્ધિ એ આવે છે. લોકોને તર્ક થાય છે કે હે બુદ્ધિ છે તો પછી શું કરવા કરે, ભાઈ કરતા નથી આવે છે એમ વાત છે, કરતા બુદ્ધિનો પ્રશ્ન છે. હે બુદ્ધિ છે અને કરવા નથી તો પણ પૂર્ણ વિતરાગતા નહીં હોવાને લીધે આવે છે, એના સ્વકાળે આવ્યા વિના રહેતા નથી. આવી પવિત્ર મુનિદશા મુક્તિનું કારણ છે, પૂર્ણ શુદ્ધિનું આ કારણ છે, પોતાને માટે મુક્તિનું કારણ છે અને જગતના બધા જીવો માટે ભક્તિનું કારણ છે. આવી જો પવિત્ર દશા હોય તો એ
ભક્તિનું કારણ,
ભક્તિનું કારણ છે. મુનિ મુનિરાજની પણ ભક્તિ કરે છે, મુનિરાજ મુનિરાજની ભક્તિ કરે છે, તાવ તો કરે એમાં તો કઈ પ્રશ્ન પૂછવાનો રહેતો નથી. જી હે બુદ્ધિ એવી રીતે ઘટાડવી કે પોતાના અભિપ્રાય વિરુદ્ધ થાય છે, પોતાનો અભિપ્રાય તો અને પુરુષાર્થ તો પૂર્ણ વિતરાગતા પ્રગટ કરવાનો છે, એના બદલે વચ્ચે રાગ ઉત્પન્ન થાય છે. શું જેમ કે એક સામૂહિક કાર્ય કરવાનું હોય, દ્રષ્ટાંત લઈએ છીએ, 100-100% લાગુ ન પડે પણ કેવી રીતે હે હે પણ આવે છે, તો સામૂહિક કાર્ય કરવામાં 10 જણા ભેગા થયા કે 10 જણા થઈને આપણે કામ વિચારીએ છીએ, તો 9 જણનો અભિપ્રાય પીડ્યો એનાથી પોતાનો મત જુદો પીડ્યો કે નહીં આ ન કરાય, તો ના ભાઈ આ કરવું જોઈએ, તો કરવું જોઈએ એમાં એને હારે જોડાવવું પડે. પણ હે વિરોધ એટલે એનો અભિપ્રાય પ્રગટ કરે પણ નક્કી કર્યું કે હવે આપણે કરવાનું જ છે, તો એની બુદ્ધિ કેવી રીતે કામ કરશે એમાં, કે આ ન કરવા ન કરવું જોઈએ આપણે કરીએ છીએ, શું આ કરવું કરવું ન જોઈને કરીએ છીએ. અથવા એક બીજો દ્રષ્ટાંત લઈએ કે ઘરમાં એક વ્યવસ્થા ગોઠવી હોય કે આમ નથી કરવાનું, શું અને છતાં કરે ઘરના બીજા સભ્ય હોય તો પછી આપણને નિષેધ આવે, આમ નહોતું કરવું જોઈએ, આપણે આમ નથી કરવાનું ને છતાં કરે છે, છતાં કરે છે તો શું થાય છે કે અંદર ખટકા કરે છે, ખટકે છે ને, નિષેધ આવે છે અંદરથી કે આમ નહોતું કરવું જોતું. હા પણ આમાં એનો ઉપાય નથી, પુરુષાર્થ નથી આવતો ત્યારે રાગ થાય છે, રાગ કરવો નથી, પોતાનો પુરુષાર્થ એટલો પર્યાપ્ત માત્રામાં નથી કે પૂર્ણ વિતરાગતાને કેવું જ્ઞાન પ્રગટ કરે, એટલો નથી તો અધૂરા પુરુષાર્થમાં રાગ થાય, કાંઈ ને કાંઈ તો રાગ થવાનો, તો કાંઈ વ્રતનો થશે, તપનો થશે, જપનો થશે, શાસ્ત્ર સ્વાધ્યાયનો થશે, કોઈ ને કોઈ તો થશે, તો એના પ્રત્યેનો નિષેધ આવે છે. અશુભમાં તો જવાનો પ્રશ્ન નથી, મુનિરાજને માટે તો નથી રહેતો, ચોથા પાંચમા ગુણ સ્થાન માટે એ ન્યાય આવે છે પણ એની મર્યાદા છે, પણ મુનિદશામાં તો એ પ્રશ્ન રહેતો નથી, કેમ કે એને તો શુભ પરિણામ અશુભ ઉપયોગ થવાનો પ્રશ્ન નથી, એવી જ યોગ્યતા છે કે શુભોપયોગથી આગળ એ તીવ્ર કષાયમાં જતા નથી, શું ઉપયોગ થતો નથી એમને. બીજું એક દ્રષ્ટાંત લઈએ કે ઘરનો મુખ્ય માણસ હોય અને એનું ધાર્યું થતું હોય, એ કેમ જ થતું હોય, એના બદલે એ કેમ ન થાય, તો એને શું થાય? ગુસ્સો થાય છે. હે, ગુસ્સો થાય છે ને, પોતાનું ધાર્યું ન થયું એના બદલે ઉલટું થયું, તો એને ગુસ્સો આવી જાય છે. આમ કરવાનું હતું ને આમ કેમ કરી નાખ્યું? શું તો અહીંયા એમ કહે છે કે ખેદ થાય છે જેને તીવ્ર નિષેધ આવે છે, સામાન્ય નિષેધની અંદર અને તીવ્ર નિષેધ પણ આવે છે, તો ખેદ થઈ જાય કે અરે હજી આ પરિણામ કા, અરે હજી આ પરિણામ ક્યાં, એમ એને ખેદ આવે છે. એ ગુસ્સો પ્રશસ્ત દ્વેષ છે, પોતા ઉપરનો છે, કે જે પરિણામ પોતે કરવા ચાહતો નથી એ પરિણામ પણ વગર વિચારે જો થઈ જાય તો એના પ્રત્યે ખેદ ઉત્પન્ન થાય છે, એને પ્રશસ્ત દ્વેષ કહેવામાં આવે છે. પોતાના ઉપરનો ગુસ્સો, હા, પણ આ તો જુદા જુદા ગુણસ્થાનના દ્રષ્ટાંત લઈએ છીએ. મુનિ દશામાં એ પ્રશ્ન નથી. મુનિ દશામાં હે બુદ્ધિએ આ પરિણામ થાય છે, શુભ પરિણામ થાય, અશુભ થવાનો પ્રશ્ન નથી હોતો. અજ્ઞાન દશામાં ભ્રાંતિગતિ ભ્રાંત અવસ્થામાં એટલે પર પદાર્થના કાર્ય હું ઈચ્છું તે પ્રમાણે હું કરી શકું છું એવું માનીને કરવા મથે છે એટલે ઘણો જોર લગાવે છે, જોરવાળા ચીકણા પરિણામ કરે છે કે આમ તો કરવું જ જોઈએ ને આમ તો થવું જ જોઈએ. અનંતકાળથી જીવ ભ્રાંતિને લીધે પરના કાર્ય કરવા મથે છે, પણ પરપદાર્થના કાર્ય તે બિલકુલ કરી શકતો નથી. આ મૂળ વાત છે. જો આ એક વાત એને અનુભવગમ્યપણે વિચારવામાં આવે, વારંવાર અનુભવ થાય એની બીજી વાત છે, પણ અનુભવ પદ્ધતિથી એને પ્રયોગમાં લે તો એને પહેલું એમ દેખાય કે પર પદાર્થમાં મારું વ્યાપક પણ નથી, કાર્ય કરવાનો વિકલ્પ થયો કે આમ કરું, પણ સીધું એનું જ્ઞાન એને હાજર થાય છે જેમાં એને સમજણ રસથી લીધી હોય તો, ઉપરથી કાઢી નાખ્યું હોય તો નહીં, ઉપરથી હા પાડી હોય તો નહીં, પણ જો એને રસ લીધો હોય ત્યારે આ જીવ છે એનું વ્યાપકપણું પોતામાં જ છે અને આ જીવનું વ્યાપકપણું જરા પણ કોઈ બીજા અન્ય પદાર્થને વિશે નથી. તો અન્ય કાર્ય કરવાના ઉદયના વિકલ્પ કાળે એને સીધી લાઈટ બીજી ચાલે, કરી તો ન શકાય. આ ભલે વિચાર આવ્યો કે આમ કરીએ, જરૂરત લાગી કે આમ કરવું જરૂરી છે, પણ કરી શકાતું નથી. થાય તો ઠીક છે, જોર તૂટી જાય, એનું જોર છે એ તૂટી જાય. જોર તોડ્યા વગર હવળું નહીં થવાય. એના માટે ગુરુદેવ દ્રષ્ટાંત દેતા હતા કે એક માણસ આમ જોરથી ફેર ફૂદડી ફરે છે, ચક્કર. હવે આમ ફરે છે, એને આમ ફરવાની જરૂર છે, તો એને એક વખત ધીમો પડે, ઊભો રહે, પછી આમ ફરવાનું શરૂ કરી શકે. હવે આમ જોરથી ફરતો હોય એમાં આમ ફરવા જાય તો હેઠો પડે, શું થાય? બેલેન્સ ન રહે. એટલે આ જીવ અનાદિથી તીવ્ર ઊંધા પરિણામે છે. એનું પહેલા જોર તૂટે છે, પછી એક વાર ઊભો રહી જાય, પછી હોળો હાલવા માંડે. આ એનો ક્રમ છે. પછી એ ક્રમમાં કોઈને થોડી વાર લાગે છે, કોઈને વધુ વાર લાગે છે, એ એક બીજો વિષય છે, પણ આવો ક્રમ અવશ્ય પડે છે. એમ જ ક્રમ હોય છે, એ વસ્તુનું વિજ્ઞાન છે, નહીતર વસ્તુમાં બેલેન્સ નથી રહેતું. દ્રષ્ટાંત એમ બતાવે છે કે નહીતર બેલેન્સ નથી રહેતો. એમ અનંતકાળથી આ જીવ પોતાનો જીવ લેવો, પોતાનો જીવ ભ્રાંતિને લીધે જગતના અન્ય પદાર્થના કાર્ય કરવા મથે છે, એ કામ કરવા માટે પોતે મથે છે. પણ પરપદાર્થના કાર્ય તે બિલકુલ કરી શકતો, જરા પણ એ પરપદાર્થના કાર્ય કરી શકતો નથી. નથી કરી શકતો એનું કારણ કે ત્યાં હાજરી નથી પોતાની. કોઈ કાર્ય કરવું હોય તો પોતે હાજર રહીને કરે ને પોતાનું કાર્ય કરે, પણ કોઈ પણ પરપદાર્થમાં પોતાની ઉપસ્થિતિ નથી, વ્યાપક વ્યાપક ભાવે જઈ શકતો નથી. જ્યાં જેની હયાતી નથી ત્યાં જઈને શું કાર્ય કરે? બસ આ વાત જો એને સમજાય તો એને એમ પણ સમજાય કે મારું વ્યાપવું મારી હયાતી મારા જ્ઞાનમાં છે, એથી આગળ નથી. પછી રાગમાં હયાતી દેવ જોવાનો પ્રશ્ન રહેતો નથી. આ વિકલ્પ ખોટો ઉભો થાય છે. હું પરમાં વ્યાપતો નથી તો પરના કાર્ય કરવાનો વિકલ્પ છે એ વ્યર્થ છે. પણ પરપદાર્થના કાર્યથી બિલકુલ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે, બીજા પદાર્થો જે પરિણમે છે એ તદ્દન સ્વતંત્ર પરિણમે છે. મારું કર્યું થાય, સંયોગમાં કોઈ કાર્ય પણ મારું કર્યું થાય એ વાત સાવ ભૂલી જવા જેવી છે, વિસ્મૃત કરી દેવા જેવી છે, અથવા એના ઉપર મોટી ચોકડી મૂકી દેવા જેવી છે, એ પ્રશ્ન જ નથી. જગત જે થાય એ કુદરતી થાય છે, જે થાય એની પરિપક્વ અવસ્થાએ થાય છે, કોઈ પણ કાર્ય અપરિપક્વ અવસ્થાએ થતું જ નથી. કોઈ પણ પરમાણુ કોઈ પણ જીવની એક સમયની કોઈ પણ સમયની પર્યાય લ્યો તો એ પાકીને આવેલી છે એ કાળે. જેમ ફળ એના ટાઈમે ઝાડ ઉપર પાકે અને ડીટીએથી પરમાણુ ગળી જાય તો હેઠું પીડ્યા વિના એને પછી અહીંયા રાખવા કોઈ સમસ્યા નથી કે હવે થોડું કરીએ હરખું પાકે. જે સેકન્ડે ખરવાનું તે ખરો, બસ એમ બધી વ્યવસ્થા પાકીને ખરે છે. શું તને ગમે કે તને ન ગમે, કોઈ પણ અવસ્થા સંયોગ વિયોગનો તને ગમો હોય કે અણગમો હોય, બધી વ્યવસ્થા પાકીને આવે છે. તું જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, મહેરબાની કરીને તું જીવને પોતાને અંદર સમજાવવાનો વાત છે, કોઈને કહેવાની વાત નથી. કે એ જીવ તું અંદરમાં જ્ઞાતા દ્રષ્ટા રહે, આ બધી વ્યવસ્થા પાકીને આવે છે. જીવ કે જીવ બધી વ્યવસ્થા એના સકાળે આવે છે. તું જ્ઞાતા દ્રષ્ટા નહી, માત્રમાં બધું સમાય છે. એક વર્ગમાં બધાને નાખી દેતો, વચ્ચે કોઈ બીજા વર્ગ ઉભા કરવાની જરૂર નથી કે આ ઠીક છે ને આ અઠીક છે, એવા બે વર્ગ પણ તું ઉભા નહીં કર. કરતા બુદ્ધિમાં તો ઘણું આવે છે, એ તો જડ છે. કરતા બુદ્ધિ અનંત સંસારની જડ છે, મૂળ છે, અને અકર્તા બુદ્ધિ સિદ્ધ પદની જડ છે. એમાંથી સિદ્ધ પદ પાકે છે એમ છે, ઓલામાંથી નિબોધ પાકે છે. એમાંથી નિબોધ પર્યંતના હિણા પરિણામ કરતા બુદ્ધિમાંથી પરંપરા સર્જાય છે, સિદ્ધપદ સુધીના પરમ પરિણામની પરંપરા સર્જાય છે, અકર્તા બુદ્ધિમાંથી સર્જાય છે. જેટલો વિસ્તાર પછી કરો એટલો કરો. સોઠાણીઓ રસ કહેતા એને, કેવો સોઠાણીઓ રસ, ચારે ચારે બાજુથી ઘોળી ઘોળીને કર્યો હોય એવો રસ, અને તીવ્ર રસ. આંગળા લપસી જાય, હીર એટલે રેશમ, રેશમની દોરી હોય, છૂટું રેશમ, રેશમ નું સૂતર, એની ગાંઠ વાળે ખોલવા જાય, ખુલે મુશ્કેલી પડે એવી ગાંઠ હોય તો એને એને ખોલવા માટે તેલનું ટીપું રેડે, પછી શું કરે છે? પછી કેવી રીતે ગાંઠ છૂટે? એમ આ જે હીરની દોરી ઉપર તેલનું ટેપું નાખીને બેઠો છે ચીકણા, પરિણામ કરીને એ ગ્રંથી એને છૂટતી નથી, એ વાત કરે છે. સંસારનું કારણ શું છે? કર્તા બુદ્ધિ નો નિષેધ છે. ઓલામાં જ્ઞાતા બુદ્ધિ સ્થાપી, સર્વ વિષયમાં જ્ઞાતા બુદ્ધિ
સ્થાપી.
હા, એ તો આચાર્ય મહારાજ નું સામર્થ્ય છે વિષયને છેડવાનું, સ્પષ્ટ કરવાનું, વ્યક્ત કરવાનું ઘણું સામર્થ્ય છે. અને કુદરતી અંદરથી પ્રવાહ ચાલે છે. એક એક ગાથા જંગલમાં બેઠા બેઠા લખે જાય છે. આખા વિશ્વને ઉપકાર થાય એવો વિષય, આખા વિશ્વના કોઈ પણ જીવને ઉપકાર થાય એવો વિષય છે. ભલે જંગલમાં બેઠા બેઠા લખે. હા, મૂળ જ કાપવાની વાત છે. એ તો જૈન દર્શન ની વિશિષ્ટતા છે કે સંસારનો રોગ ક્રોનિક છે. કેવો છે? ક્રોનિક છે, ઘર કરી ગયેલો રોગ છે. એને મૂળ માંથી કાઢવાની એવા ઈલાજ ને દવા છે. ઉપર ઉપરથી પાટાપિંડી કરીને અંદર માં રોગ રહી જાય ને વળી ઉભો થાય એ વાત અહીંયા નથી. મૂળ માંથી ક્ષય કરવાની વાત. દરેક ગ્રહ સ્વતંત્રપણે પરિણમે છે, એને એમાં અનંત શક્તિ છે. જળ પરમાણુ જડેશ્વર છે, બીજા બધા ચૈતન્ય ઈશ્વર છે, અને આ જડેશ્વર છે. તારે આધીન કોઈ જીવ નથી, તારે આધીન કોઈ પરમાણુ નથી. અને કોઈના ઉપર આ જીવનો અધિકાર નથી, ચાહે જળ હોય કે ચાહે ચેતન હોય. આ જીવનો કોઈના ઉપર અધિકાર નથી, સ્વતંત્ર પરિણમે છે. જીવના કરતા કર્મ ક્રિયા, જીવના કરતા ક્રિયા કર્મ કારક જીવમાં છે અને પૂતગળના પૂતગળમાં છે. એક કાર્ય કરવા માટે કાર્ય કરવા માટે છે ને, તો એના જે કારકો છે એટલે કે કાર્ય થવામાં કારણભૂત કાર્ય કરનારા, કારક એટલે કાર્યને કરનારા, છ બાજુથી એક કાર્યને કરનારા છ જણા હોય છે. કર્તા ક્રિયા કર્મ સંપ્રદાન અપાદાન ને એ છ જીવના જીવમાં છે અને ભૂતગળના ભૂતગળમાં છે. ભૂતગળના જીવ ન કરી શકે, જીવ ભૂતગળના ન કરી શકે. કર્મનો ઉદય જીવને વિભાવ કરાવે કે ન કરાવે, કે કર્મના ઉદયના ઉદય થવાના પરિણામ, કર્મ પરમાણુમાં ઉદય થવાના જે પરિણામ, એના છ કારકો એનામાં છે. અને જીવ વિભાવ કરે તો પોતાના છ કારકથી કરે છે, કર્મના ઉદયના કોઈ કારકથી નથી કરી શકતો. કેમ કે એની પાસે છે છ કારક છે, એટલે કોઈનો કારક લેવાની એને જરૂર પડતી નથી. આમ સુધી વાત છે કે કર્મના ઉદયનો પરમાણુ કરતા થાય અને અહીંયા વિભાવ રૂપી કર્મ થાય, એમ કરતા કારક ઉદયના પરમાણુનો અને કર્મનો કારક જીવના પરિણામનો એમ પણ હતો. બેને છ છ કારક પોતાના. પણ આ બધો સંપ્રદાયમાં ગડબડ ચાલે. એ કર્મનો ઉદય, કર્મનો ઉદય મારી નાખે રે, મારી નાખે. એ સમજણ વગરની વસ્તુના સ્વરૂપને વિજ્ઞાનને સમજતા નથી. એ તો અપ્પા સંતાના વાળા કરતા બુદ્ધિ કરે કે સ્વાધ્યાય કરવા કરતા બુદ્ધિ કરે, કોઈ પણ બહાને કરતા બુદ્ધિ કરવા જેવી ક્યાંય નથી. રોજ મંદિર જાઉં છું, રોજ એક કલાક બેસું છું, બરાબર એક કલાક
બેસો છો,
બેસો છો, કઈ ક્યાંય પાર્વતી કાય સીધી વાત છે. પોતાના સામું ન જોવે તો પોતામાં શું થાય છે કેમ ખબર પડે? જે થઈ રહ્યું છે એની સામું જ ન જોવે તો કેમ થઈ રહ્યું છે, શુક્રવાર થઈ રહ્યું છે, ગાડી ક્યાં હાલે છે, કઈ બાજુ જાય છે, કઈ ખબર પડે? સીધી વાત છે. અવલોકન કરે અને નિર્દોષ થવાનો અભિપ્રાય હોય પોતાનો, તો એને પોતાના દોષ સ્થૂળ હોવાને લીધે અને પોતાના આત્માથી વિરુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે એને પકડાયા વિના રહે નહીં. અને બીજાના સામે જોવાની વૃત્તિ એટલા માટે થાય છે કે એને પોતાના સામે જોવાની વૃત્તિ તીવ્રપણે બંધ થઈ ગઈ છે. કેવી રીતે બંધ થઈ ગઈ છે? કે સારી રીતે બંધ થઈ ગઈ છે, કે મારા સામે જોવું જ નથી, એટલે બીજાના સામે જ જોયા કરે, બીજાના સામે જ જોયા કરે, દરેક દ્રષ્ટાંતમાં બીજા જુદા જુદા ને પકડ્યા કરે, દરેકમાં પોતાને લેવાનો છે, દરેકમાં બીજાને લેવાનો, એટલે એને પોતાને સુધારવાનો ક્યારે અવકાશ આવે? જગત નો આચાર થાય અને પોતાના પરિણામ ના ઠેકાણા રહે, આ પરિસ્થિતિ. વર્ણ ગંધ રસ સ્પર્શ આદિ રૂપે ઉદ્ગલ પરિણમે છે. વર્ણ ગંધ રસ સ્પર્શ આદિ રૂપે ઉદ્ગલ પરિણમે છે. જીવ તેમને ફેરવી શકતો નથી, જીવ બિલકુલ એને ફેરવી શકતો નથી. ત્યારે શરીરમાં વેદના થાય, રોગ થાય, ત્યારે આ જીવ એને મટાડી શકતો નથી, એમ છે. ત્યારે તીવ્ર પરિણામ આવે ને, ઉપાધિ થાય, આ એક કોઈ રીતે મટે તો સારું, મટે તો કઈક ધર્મ કરવું, મટે ત્યારે પાછો બીજો એવો વળગે કે ક્યાં એને અંતર્મુખ થવાના પરિણામ લાગે નહીં, બીજા પ્રમાદમાં લાગી જાય, બીજા કાર્યોમાં લાગે એટલે પ્રમાદમાં લાગી જાય. સાજો હોય ત્યારે પ્રમાદ કરે અને માંદો હોય ત્યારે ઉપાધિ કરે, અરે રે આ મટે તો સારું, અરે રે આ મટે તો સારું, ચાલુ છે ત્યારે કરે તો કઈ વાંધો આવે? ખરેખર તો કરવાનું એક તાણો છે. જીવ તેમને ફેરવી શકતો નથી. ચેતનના ભાવ રૂપે ચેતન પરિણામે ચેતન પરિણમે છે અને જળ પદાર્થો તેમાં કઈ કરી શકતા નથી. ચેતનના ભાવ રૂપે ચેતન પોતે પરિણમે છે, એમાં જળ પદાર્થ કાંઈ કરે છે, મારા ઉપર કોઈની અસર આવે છે એ વાત પણ જરાય વિચારવા જેવી, શરીરથી માંડીને કોઈની કોઈ જળ પદાર્થો મને કાંઈ કરી શકે? નાતા દ્રષ્ટા તો વજ્રનો પિંડ છે આત્મા, એને કોઈ હલાવી શકે, એમાં કોઈ અસર પહોંચાડી શકે એ વસ્તુની વ્યવસ્થામાં?
જય વિશાખ દિગંબરાને ધામનો જય.